એક હતી ફાઉન્ટેન પેન, શાહીને બદલે લોકશાહીથી ભરેલી. દ્વારકાદાસ જીવનલાલ સંઘવી નામ કદાચ અજાણ્યું લાગવાનું, પણ મુંબઈમાં રહેતા હો તો ડોક્ટર સંઘવી એન્જિનિયરિંગ કોલેજ નામ પરિચિત હોય એ ચોક્કસ છે. બે નામો હેમના હેમ છે. ગુજરાતના રાજુલામાં સપ્ટેમ્બર 17, 1913 ના દિવસે જન્મેલા દ્વારકાદાસ જીવણલાલ સંઘવી હજી 9 વર્ષના નહોતા થયા ત્યાં પિતા મૃત્યુ પામ્યા. માતાની આર્થિક પહોંચ નહોતી કે પુત્રને ભણાવવા શાળાની ફી ભરી શકે, એટલે બાળાશ્રમમાં મોકલી આપ્યો. માત્ર 4th ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ 13 વર્ષીય દ્વારકાદાસને બ્રહ્મદેશના પાટનગર રંગૂન જવાનો મોકો સાંપડ્યો. રંગૂનમાં મોટા ભાઈ વલ્લભદાસ જીવણલાલ સંઘવીનો જનરલ સ્ટોર હતો. વલ્લભદાસ કટલરી અને રસોઈના વાસણો વેચે, પણ તેમાં ખાસ વળતર મળતું ન હતું. આથી બે ભાઈઓ રંગૂનની ફૂટપાથ પર ફાઉન્ટન પેન વેચવા લાગ્યા. નફાનું માર્જિન તેમાંય ખાસ નહીં. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને જાપાની સૈન્ય બ્રહ્મદેશ તરફ આગળ વધ્યું. ત્યારે રંગૂન છોડી કલકત્તામાં વસવાટ કરવાનો વખત આવ્યો. વલ્લભદાસે અને દ્વારકાદાસે ત્યાં ટ્રેડિંગ પેઢી સ્થાપી. કમાણીની વધુ સારી તકો મુંબઈમાં પ્રાપ્ત થાય તે આશા સાથે તેઓ મુંબઈવાસી બન્યા. આશા ફળી, પ્રગતિનો ગ્રાફ ચડવા લાગ્યો. મુંબઈના દાદરની કસ્તુરચંદ મિલના કમ્પાઉન્ડમાં બે ભાઈઓએ લેથ મશીન વડે ફાઉન્ટન પેનના પાર્ટ્સ બનાવવાનું શરૂ કર્યું. પેનની નીબ સંગીન ક્વોલિટી કંટ્રોલ માગી લેતી હોવાને કારણે લેથ પર તેનું ઘડતર ન સંભવે, એટલે સંઘવી બંધુઓ અમેરિકી સીટા એન્ડ સિટી બ્રાન્ડની નીબ આયાત કરતા હતા. એકવાર તે નીબની ઉત્પાદન કંપનીએ ભૂલમાં વિલ્સન બ્રાન્ડની નીબનું બોક્સ મોકલી આપ્યું. કદમાપ જુદા હતા, ફાઉન્ટન પેનમાં ફીટ આવે તેમ ન હતી. વિશ્વયુદ્ધ લડાતું હોવાને લીધે બોક્સ પાછું અમેરિકા મોકલી શકાયું નહીં. આથી ફાઉન્ટન પેનનો જે આકાર પ્રકાર તે વિલ્સન નીબને અનુરૂપ રીતે બનાવવાનું જરૂરી બન્યું. વલ્લભદાસે અને દ્વારકાદાસે ત્યાર પછી તો નવા સ્વરૂપની પેનને જ વિલ્સન નામ આપી દીધું. આ બ્રાન્ડ નેમ ચ્યવનપ્રાશ નીવડ્યો. વલ્લભદાસ અને દ્વારકાદાસનો ધંધો તેના વડે જામ્યો અને વિલ્સન પેને ખુદ અનેક લોકોના ખિસ્સામાં પોતાનું સ્થાન જમાવ્યું. સંઘવી બ્રધર્સે મુંબઈના પરા અંધેરીમાં ફાઉન્ટન પેનના ઉત્પાદન માટે ફેક્ટરી નાખી, જ્યાં કર્મચારીઓ કારીગરોની સંખ્યા વધીને 1200ના આંકડે પહોંચી. વિદ્યાર્થીઓ, ક્લાર્ક, વકીલો અને સરકારી અમલદારો સહિત બધા ક્ષેત્રોના ભારતીયો વિલ્સન પેનના આગ્રહી હતા. ચોકલેટના પર્યાય વાચે શબ્દ જેમ કેડબરી લખાય તેમ વિલ્સન એટલે પેન એવી છાપ હતી. ઘણું ખરું તો મોટા ભાગના લોકોની જાણમાં હોય તે વાત અમસ્તી દોહરાવીએ. ફાઉન્ટન વિશેષણ પેનને લાગુ પાડવામાં આવ્યાનું કારણ એ કે એવી પેનની નીબને વારંવાર ખડિયાની શાહીમાં ઝબોળવાની રહેતી ન હતી. અવિરત કાર્ય આપતા ફાઉન્ટન યાને ફુવારાની જેમ શાહીનો અવિરત સપ્લાય મળ્યા કરતો હતો. સંઘવી બંધુઓએ એવી પેન ઉપરાંત વિલ્સન બ્રાન્ડનું સ્ટેશનરીનું ઉત્પાદન પણ શરૂ કર્યું. એશિયાના ઘણા દેશોમાં તેમની નિકાસ થતી હતી. આ બિઝનેસને 1961-62માં અચાનક ગ્રહણ નડ્યું. મુંબઈના અરાજકતાવાદી યુનિયન લીડર દત્તા સામંતે 10 મહિના લાંબી હડતાલ પડાવીને વિલ્સન ફેક્ટરીનું કામકાજ ખોરવી નાખ્યું. હડતાલે વિલ્સન કંપનીને નુકસાનમાં લાવી દીધી. આ ટ્રેજિક અંજામના વર્ષો પહેલા જેને ઐતિહાસિક કહી શકાય એવી ઘટના બની ચૂકી હતી. બ્રિટિશ રાજ વખતે સપ્ટેમ્બર 1932માં દલિતો માટે ધારાસભામાં અનામત બેઠકો રાખવા અંગે પુના પેક્ટ નામના કરાર થયા હતા. કરાર પર જેમણે સહી સિક્કા કર્યા તેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને ચક્રવર્તી રાજગોપાલાચારીનો સમાવેશ થતો હતો. સહી બાદ તેમણે ફાઉન્ટન પેન એકબીજા સાથે અદલા બદલી કરી, તેથી રાજગોપાલાચારી ત્યાર પછી આંબેડકરની વિદેશી વોટરમેન પેનના માલિક બન્યા. રાજાજીની જે પેન આંબેડકરને મળી તે વિલ્સન હતી. દેશ આઝાદ થયા પછી રાજ્ય બંધારણ ઘડવા માટે બંધારણ સભાનું ગઠન કરાયું ત્યારે પહેલો નિર્ણય ભારતને લોકશાહી પ્રજાસત્તાક બનાવવાનો લેવામાં આવ્યો. બંધારણની રૂપરેખા આંકવાનું કાર્ય ડોક્ટર આંબેડકરે સંભાળ્યું. 3 વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી તમામ 299 સભ્યો બહુમતીએ સમજૂતી પર આવ્યા. આગામી ચરણ રાજ્ય બંધારણને કાગળ પર રજે રજ બારીકી સાથે આલેખવાનું હતું. આના માટે ડોક્ટર આંબેડકરે વિલ્સન પેન વાપરી. આમ તો બંધારણ સભામાં જુદી જુદી 16 સમિતિઓ હતી અને ડોક્ટર આંબેડકર તેમાંની એક સમિતિના અધ્યક્ષ હતા. આમ છતાં પોતાની આગળ પડતી ભૂમિકાને કારણે તેઓ હંમેશા પ્રકાશમાં રહ્યા. રાજ્ય બંધારણનો ફાઇનલ ગ્રંથ સુલેખનમાં હતો, એટલે કે કલાત્મક અક્ષરોમાં. આ લખાણ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા નામના સજ્જનની કલમમાંથી અવતર્યું છે. દુનિયાનું સૌથી લાંબુ રાજ્ય બંધારણ ભારતનું છે. પ્રેમ બિહારીએ 1,17,369 અંગ્રેજી શબ્દો એકલે હાથે લખ્યા. પૃષ્ઠોની સંખ્યા 234. સ્વતંત્ર ભારતને લોકશાહી પ્રજાસત્તાક બનાવતી રૂપરેખા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિલ્સન પેન વડે તૈયાર કરી તેનું અંતે શું થયું તે રહસ્ય છે. આ પેન દલિત નેતા પ્રો અરુણ કાંબલે પાસે હોવાનું કહેવાય છે, પણ તે વાતને સમર્થન આપતો પુરાવો નથી. હવે જાણો જે કદાચ જાણતા નહોતા, આપણા રેલવે એન્જિનો. રે નસીબ, નામ પૂરતી એ ઓળખ નહીં. દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા નેશનલ રેલ મ્યુઝિયમની ક્યારેય મુલાકાત લીધી છે? ના લીધી હોય તો મુહૂર્ત નીકળવાની રાહ ન જુઓ. ભારતીય રેલવેનો અત્યંત રોચક ભૂતકાળ તે સંગ્રહાલયમાં પ્રદર્શિત છે. ઇંગ્લેન્ડના પ્રિન્સ ઓફ વેલ્સનું સલૂન, પતિયાલાના મહારાજા ભૂપેન્દ્રસિંહની એક ચક્રી મોનોરેલ, જગતનું સૌથી જૂનું એન્જિન ફેરિક્વિન, દેશી રાજ્ય રાજકોટમાં 101 વર્ષ પહેલા વપરાતું રાજકોટ બેટી ટ્રેમવેનું નેરો ગેજ એન્જિન વગેરે નેશનલ રેલ મ્યુઝિયમના દરેક મુલાકાતીઓને હંમેશ માટે યાદ રહી જાય તેવો અનુભવ કરાવે છે. અહીં નેશનલ રેલ મ્યુઝિયમને યાદ કર્યું તેનું કારણ છે, ભારતીય રેલવેની ફેન ક્લબના અમુક સભ્યોએ એન્જિનોના નામોને સ્થાન નંબરોને અપાય તેની સામે બળાપો કાઢ્યો છે. રેલવે મંત્રાલય એન્જિનોનું આવી રીતે થતું અવમૂલ્યન રોકે એ તેમનો આગ્રહ છે. નામો ઓળખ છે, જ્યારે નંબરો શુષ્ક આંકડા છે. આ સભ્યોના મતે એન્જિનનું વ્યક્તિત્વ નંબર દ્વારા વ્યક્ત થતું નથી. રેલવેના લગભગ દરેક એન્જિનને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય એવું માનતા અને શુદ્ધતાનો મક્કમ આગ્રહ રાખતા શોખીનોની ખાસ બિરાદરી છે. એન્જિનો, કોચ, ભારખાના, પાટ, ગેજ, સિગ્નલો, રેલવે સ્ટેશનો વગેરે અંગોનો ઝીણામાં ઝીણો ડેટા તેમના મગજમાં રમતો હોય છે. એક જાતનો તે નશો છે, પણ નિર્દોષ હોવા ઉપરાંત નિજાનંદનો કારક છે. રેલવેને લગતી બાબતોમાં 16 આની શુદ્ધતાનો અને પરંપરાના સાતત્યનો આગ્રહ પણ તેમના આવા શોખને આભારી છે. આથી જ આપણા રેલવે એન્જિનોના નામો ભૂસાય અને તે પોલાદી અશ્વો માત્ર નંબરો વડે ઓળખાય તેની સામે તેમને વાંધો છે. એન્જિનો કાકા મટીને ભત્રીજા થયાનું પરિવર્તન તેમને માન્ય નથી. વિરોધ વ્યાજબી છે. ભારતીય રેલવેના દરેક એન્જિનનું તેના જન્મ વખતે જ નામકરણ કરી દેવાય છે. આ નામ તેની કાયમી પીછાણ બની રહે છે અને વખત જતા તેની ચોક્કસ પર્સનાલિટી ખડી કરે છે. નંબરો વડે એ વાત બનતી નથી. રેલવે એન્જિનોના નામો અને નંબરો વચ્ચે જોજનોનું છેટું હોવાનું પહેલી જ નજરે ખબર પડી આવે છે. રેલવે એન્જિનને તેના નામ દ્વારા ચોક્કસ ઓળખ પ્રાપ્ત થયાના બે સરસ દ્રષ્ટાંતો ફેરિક્વિન અને રામગોટી છે. ચાણક્યપુરી દિલ્હીના નેશનલ રેલ મ્યુઝિયમમાં પ્રવેશો કે તરત સામે રામગોટી એન્જિન નજરે ચડે છે. 1862માં બનેલા તે ફ્રેન્ચ એન્જિનનું નામ તત્કાલીન બંગાળના નલહટી વિસ્તારની રેલવેના જનરલ મેનેજર રામગોટી મુખર્જીના સન્માનમાં રખાયું છે. રામગોટી ક્યાં મૂળ શબ્દનો પહોળા બંગાળી ઉચ્ચારણ પ્રમાણેનો અપભ્રંશ છે તેની ચોખવટ કરતો સંદર્ભ ક્યાંય મળતો નથી, પણ ગુજરાતીમાં રામગોટીલો એટલે મોટો દડો એવો અર્થ થાય છે. સેતુબંધ બનાવતી વખતે રામના નામે જે પથ્થરો તર્યા તેવો રામગોટી કહેવાયા હોય તે શક્ય છે. રામગતિનું બંગાળી સ્વરૂપ હોવાનું પણ શક્ય છે. રામગોટી પેરિસની અંજુ બોલ્ટ કંપનીએ 1862માં બનાવ્યા પછી બીજે વર્ષે આપણે ત્યાં ઇન્ડિયન બ્રાન્ચ રેલવે કંપનીએ બંગાળમાં નલહટીને અઝીમગંજ સાથે જોડતી 27 કિલોમીટર લાંબી રેલવે લાઇન સ્થાપી. લાઇન અનોખી હતી. પાટા જાહેર રસ્તા પર બિછાવવામાં આવ્યા હતા. ગેજ 4 ફીટનો હતો. કેટલાક સમય બાદ 5 ફીટ ને 6 ઇંચનો કરી નાખવામાં આવ્યો. આ પરિવર્તને રામગોટી એન્જિનને પણ અનોખી કક્ષામાં લાવી દીધું. ઈસ્ટ ઇન્ડિયન રેલવેએ 1892ની સાલમાં 20 ટનનું રામગોટી ખરીદી લીધા પછી તેનો ગેજ બદલી નાખ્યો. આ રેકોર્ડ હતો. ભારતનું તે એકમાત્ર રેલવે એન્જિન કે જેના ડાબા અને જમણા પૈડા વચ્ચેનું અંતર બદલવામાં આવ્યું. ઈસ્ટ ઇન્ડિયન રેલવે બિહારમાં આવેલા તેના જમાલપુર વર્કશોપના શન્ટિંગ માટે તે એન્જિન વાપરતી રહી અને 1951માં કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનની રેલવેમાં વેચી નાખ્યું. વિક્રમધારી રામગોટીને મ્યુનિસિપાલિટીએ કૂડો કચરો ભરેલા તેના ભારખાના સાથે જોતરી બેજ્જતી કરી નાખી. શતાબ્દીના વર્ષે રામગોટીને શણગારવાને બદલે રેલવેના ભંગારવાડે મોકલી આપ્યું, જ્યાં બીજા નિવૃત્ત સ્ટીમ એન્જિનોની માફક તેનું અંગ વિચ્છેદન થવાનું હતું. આ કામ વર્ષો સુધી હાથ ધરવામાં ન આવ્યું. ભારતીય રેલવેના સિનિયર હોદ્દેદાર અને રેલવે ફેન 1970ના દશકાના પૂર્વાર્ધમાં ભૂતકાળની શાખ પૂરતા એન્જિનો તેમજ રજવાડી સલૂનો શોધી કાઢવા દેશભરમાં ઘૂમી રહ્યા હતા. રેલવે મંત્રાલયે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં મ્યુઝિયમ સ્થાપવાની યોજના મંજૂર કરી હતી. રામગોટી 1974માં કલકત્તા ખાતેના રેલવે શેડમાં મળી આવ્યું. બિહારના જમાલપુર વર્કશોપ પર તેને પહોંચાડવામાં આવ્યું. પરંતુ 112 વર્ષ જૂના તે એન્જિનના હાલ બુરા હતા. જીર્ણોદ્ધાર માટે સ્ટીમ એન્જિનો વિશે ટેકનિકલ જાણકારી ધરાવતા વિશેષજ્ઞોએ બોલાવવામાં આવ્યા, જેમને પણ રામગોટીનું જાન રેડવાનું કાર્ય મુશ્કેલ લાગ્યું. એન્જિનની યાંત્રિક ડિઝાઇન આકેલી બ્લુ પ્રિન્ટ આટલા વર્ષ બાદ સચવાયેલી ન હતી. બીજી તરફ ભારતીય રેલવેના ઐતિહાસિક વારસારૂપ એન્જિન સચવાયેલું રહે તે જરૂરી હતું. અંતે તેના પાર્ટ્સ છૂટા પાડી ઉત્તર રેલવેના શકુર બસ્તી ડીઝલ શેડ ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. વિશ્વના સૌથી જૂના સ્ટીમ એન્જિન ફેરી ક્વીન પછી આપણે ત્યાં બીજા ક્રમે જૂનું રામગોટી ડીઝલ શેડના વર્કશોપમાં નવા અવતારે પામ્યું. પેસેન્જર કે ગુડ્સ ટ્રેનના અશ્વ તરીકે રામગોટી કદી વપરાયું નહીં, માટે તેને નંબર એનાયત કરાયો નથી. ભારતીય રેલવેના બીજા એન્જિનો નામ ઉપરાંત નંબર ધરાવે છે, પરંતુ અગાઉ જણાવ્યું તેમ જે સ્પષ્ટ ઓળખ નામ વડે બંધાય તે નંબર દ્વારા શક્ય નથી. આપણે ત્યાં એપ્રિલ 16, 1853ના રોજ દોડેલી સર્વપ્રથમ પેસેન્જર ટ્રેનના 3 એન્જિનો ફક્ત નંબરવાળા હોત તો તેમની નોંધ ન લેવાત, પણ અનુક્રમે સાહેબ, સુલતાન તથા સિંઘ એવા નામોને લીધે મગજમાં તેમના વિશે ચોક્કસ છાપ ખડી થાય છે. સૌથી જૂના ફેરી ક્વીનનો સિક્કો પણ તેના નામે જામ્યો છે. આઝાદી પછી કેટલાક વર્ષ સુધી એન્જિનોના નામકરણનો ધારો ચાલુ રહ્યો. સત્યજીત, વલ્લભ, લોકમાન્ય, બળવંત, સમ્રાટ, એકતા, રાજહંસ, સ્મરણાંજલિ, ચેતક, સુનયની, ગૌરવ, બાઝ, ઇન્દ્રપ્રસ્થ વગેરે જેવા ઘણા નામો રાખવામાં આવ્યા. એક નામ સેક્સી આઈઝ હતું તો બીજું ચાંચિયો હતું. રેલ મંત્રાલયના અમલદારોની કલ્પના શક્તિનો પન્નો ટૂંકો અને ટેવ આંકડાઓ સાથે કામ પાડવાની, એટલે તેમને નંબરો માફક ન આવ્યા. ચિત્રંજન લોકોમોટિવમાં તેમજ વારાણસીના ડીઝલ લોકોમોટિવ વર્ક્સ તૈયાર કરાતા અમુક રેલવે એન્જિનોને નામ અપાય છે. મોરાની તકતી પર અંગ્રેજીમાં યા હિન્દીમાં વિવેકાનંદ, સંજય, પવનપુત્ર, મયુર વગેરે જેવા નામો દર્શાવાયેલા પણ હોય છે, પરંતુ માવજત કે સમારકામ માટે વર્કશોપે મોકલાયેલું એન્જિન પાછું આવે એ વખતે ક્યારેય નેમપ્લેટ હોતી નથી. એન્જિનનો ફક્ત સૂકો ભટ્ટ નંબર તેની પીછાણ રહી જાય છે. કોઈને તે આંકડો જાણવામાં રસ હોતો નથી. એક દ્રષ્ટાંતરૂપ નંબર 23122 છે, પણ કોણ પૂછે છે કે તેરા નંબર ક્યાં હે બસંતી? આયાતી શેરે પંજાબ સ્ટીમ એન્જિને તેના કાર્યકાળ દરમિયાન કુલ 133 એક્સપ્રેસ ટ્રેનનું વહન કર્યું, પણ રેલ મંત્રાલયના રેકોર્ડમાં WL15005 તરીકે જ ઉલ્લેખ પામતું રહ્યું. નેશનલ રેલ મ્યુઝિયમને હેરિટેજનો મોભો પ્રાપ્ત થયો ત્યાર પછી આખરી સ્ટીમ એન્જિન અંતિમ સીતારાની માફક નામથી ઓળખાવા લાગ્યું. આજે તે હરિયાણાના રેવાડી લોકો શેડમાં પ્રદર્શિત છે. નવેસરની કલાત્મક નેમપ્લેટ લગાડવામાં આવી છે, આઝાદ તથા અંગત, પણ તે એન્જિનોની નિવૃત્તિ પછી યાદ કરાયેલા નામો છે. બંને અત્યારે રેવાડીમાં છે. હવે બનતા ઘણા ખરા એન્જિનોનું નામાભિધાન કરાતું નથી. એક વખત એવું બન્યું, પંજાબ પરના બ્રિટિશ અત્યાચારોના દોરને અમાનુષી જનરલ ડાયટ જ્યારે જલિયાવાલા બાગ સુધી દોરી ગયા. અહીં શરૂઆત જલિયાવાલા હત્યાકાંડના વર્ણનની નથી. એપ્રિલ 13, 1919ના દિવસે બનેલી તે દિલદ્રાવક ઘટના જાણીતી છે. પુસ્તકો, સામયિકોમાં તેના વિશે ઘણું લખાયું છે. અહીં લેખના ફક્ત ઉપાડ ખાતર તેનો સહેજ ઉલ્લેખ કર્યો છે, અને તે એટલા માટે કે બહુ ઓછા લોકોને ખબર હોય એવો ચોંકાવી દેતો કિસ્સો તેમાં આલેખાયો છે. બાકીનો લેખ જલિયાવાલા કાંડ વખતે શું બન્યું તેના વિશે નહીં, પરંતુ એ જનસહારની પહેલા જુલમગાર અંગ્રેજોની હકુમત નીચેના પંજાબનું શું બન્યું કે જેની લોહિયાળ પરાકાષ્ઠા જલિયાવાલા બાગમાં આવી તેના વિશે છે. અકથિત રહી જવા પામેલી કથાના પાના અહીં ખુલે છે. એક વખત એવું બન્યું કે અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે સાંજે એકઠા થયેલા સેંકડો લોકોએ એરોપ્લેનની ધરેરાટી સાંભળી અને સૌના હૃદયમાં ગભરાટ વ્યાપ્યો. એરોપ્લેને નીચા લેવલે ચકરાવા લેવાનું શરૂ કર્યું. અંગ્રેજોની જો હુકમેને લીધે અમૃતસરના વાતાવરણમાં આમે તંગ દિલી હતી. લોકપ્રિય એવા જે સ્થાનિક નેતાને સાંભળવા શ્રોતાઓની મેદની જામેલી, એ નેતાનું હજી આગમન થયું ન હતું.
બ્રિટિશ રાષ્ટ્રધ્વજને બેનર તરીકે ફરકાવતા એરોપ્લેનને જોયા પછી અમુક જણા દહેશતના માર્યા જાહેર સભા છોડી જવા ઉભા થયા. ત્યારે મીટિંગના સંચાલકોનો પાઠ અદા કરી રહેલા હંસરાજ નામના યુવાને સાદ પાડી ખાતરી આપી કે ડરવાનું કારણ ન હતું, એરોપ્લેન તેનું કામ કરી રહ્યું છે. તેણે સમજાવ્યું, આપણે સૌ આપણું કામ ચાલુ રાખીએ. શીખોના હરમદીર સાહેબની એટલે કે સુવર્ણ મંદિરની લગભગ અડોઅડનો જલિયાવાલા બાગ વાસ્તવમાં બાગ ન હતો. ભૂતકાળમાં પણ ક્યારે ત્યાં બાગ ખીલવવામાં આવ્યો હોવાની તવારીખી નોંધ ક્યાંય દર્જ થયેલી ન હતી. જલિયાવાલા નામ પણ અભ્રંશ હતું. આ ખુલ્લી જગ્યા વર્ષો અગાઉ પંજાબના દેશી રાજ્ય નભના રાજા જશવંતસિંહના દરબારી ભાઈ હમીદસિંહ જલિયાવાલાની માલિકીની હતી. ઝાલા નામ તેમની જ્ઞાતિનું હતું અને વાલા શબ્દ છઠ્ઠી વિભક્તિનો હતો. મેદાન તરીકેના જ બાગનો આકાર કંઈક અંશે ચોરસ હતો, ફરતે દિવાલ ખરી, પરંતુ અમુક જગ્યાએ દિવાલની બીજી તરફ આવેલા મકાનોના અમુક ભાગ મેદાનમાં પેસારો કરતા હતા. મેદાનમાં દાખલ થવા માટેની ત્રણેક ગલીઓ અત્યંત સાંકડી અને મુખ્ય પ્રવેશ માર્ગ પણ એટલો સાંકડો કે મોટું વાહન તેમાં પ્રવેશી શકે નહીં. થોડી વાર બાદ એરોપ્લેન જતું રહ્યું. આઠ વક્તાઓ તે પહેલા અંગ્રેજો દ્વારા કરાતા અન્યાયોના તથા અત્યાચારોના વિરોધમાં ટૂંકા પ્રવચનો આપી ચૂક્યા હતા. ઉપસ્થિત શ્રોતાઓ જેમની રાહ જોતા હતા અને જેમણે સભાનું અધ્યક્ષપદ સંભાળવાનું હતું એ લાલા કનૈયાલાલનો હજી પણ પત્તો ન હતો. આ 75 વર્ષીય નેતાની અમૃતસરમાં ઊંચી શાખ હતી. લોકો હંમેશા તેમને સાંભળવા તત્પર રહેતા હતા, જ્યારે અહીં જલિયાવાલા બાગમાં ક્યારની તેમની ગેરહાજરી ચાલતી હતી. મુખ્ય પ્રવેશ માર્ગની સિદ્ધમાં જેવો ગોઠવાયેલા તેમાંના અમુક જણાએ અચાનક બૂમ નાખી, આ ગયે આ ગયે. અવાજમાં હરખ નહીં, ગભરાટ હતો. પ્રવેશ માર્ગ દ્વારા આગમન બુઝુર્ગ લાલા કનૈયાલાલનું નહોતું થતું, બલકે હથિયારબંધ સૈનિકો આવી રહ્યા હતા. સૈનિકોના લોખંડી નાળના બૂટનો અવાજ કાને પડવા માંડ્યો એટલે ભાગવાની તજવીજ શરૂ થઈ. પણ બેઠા ઘાટના કેન્દ્રીય પ્લેટફોર્મ પરથી હંસરાજ સૌને બેસી રહેવા જણાવ્યું. ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેણે પ્રવેશ માર્ગની દિશામાં ફરકાવ્યો, પછી જાણે સમાધાન માટે વાતચીત કરવા માંગતો હોય તેમ સૈનિકો તરફ ગયો અને ઉતાવળા પગલે ચૂપચાપ સૈનિક ટુકડીની વચ્ચેથી જ બે રોકટોક પસાર થતો મેદાનની બહાર જતો રહ્યો. આ વર્તણૂક રહસ્યમય હતી. હંસરાજ પોતે ત્યાર પછી રહસ્યના ઘેરામાં આવવાનો હતો. જલિયાવાલા બાગની આયોજિત સભાના મુખ્ય વક્તા લાલા કનૈયાલાલ હોવાનું તેણે જાહેર કરેલું, પરંતુ અમૃતસરમાં સૌના આદરપાત્ર ગણાતા ખુદ કનૈયાલાલ તે બાબત અંગે વાકેફ ન હતા. જલિયાવાલાની કરુણ ઘટના બાદ તેમને જાણવા મળવાનું હતું કે સૂચિત જાહેર સભાની આગલી ઢળતી રાત્રે બે એક જણા ટીનના ડબ્બા પર દાંડી પીટતા શહેરમાં રસ્તે રસ્તે ફર્યા હતા અને વળતા દિવસે જલિયાવાલા ખાતે લાલા કનૈયાલાલનું ઉદ્બોધન સાંભળવા નગરવાસીઓને મોટા સાદે નિમંત્રણ આપતા હતા. લાલાજી જ્યાં રહેતા એ રસ્તે જવાનું તેમણે ટાળ્યું હતું અને કદાચ જો ત્યાંથી નીકળ્યા પણ હોત તો એ વખતે ચૂપકીદી રાખી હતી. હંસરાજ વિશે સરવાળે બહાર આવેલી વિગત એ કે બ્રિટિશ શાસન વિરુદ્ધના અમૃતસર કોન્સ્પિરેસી કેસમાં તે સંડોવાયેલો હતો અને ત્યારબાદ છુટકારો પામવા તાજનો સાક્ષી બન્યો હતો. સજામાંથી હંસરાજને મુક્તિ આપવા માટે અંગ્રેજોએ મૂકેલી અતિરિક્ત શરત રૂપે અગર તો પૈસાના લોભે હંસરાજે તેમના બાતમીદાર પણ બનવાનું સ્વીકાર્યું હતું. આ ભેદી શખ્સ વિશે બીજું અનુમાન એ પણ કરાયું કે જલિયાવાલા બાગમાં લોકો વધુ સંખ્યામાં ભેગા થાય તે ઉદ્દેશ્ય તેણે લાલાજીનું નામ આગળ ધર્યું હતું. જો ખરેખર એમ હોત તો જલિયાવાલા બાગમાં મોટા પાયે સહાર કરવો તે પૂર્વ યોજના હતી. યોજનાના અમલ માટે આવેલા હથિયારબંધ સૈનિકો ઉપરાંત ભારે મશીનગન વડે સજ્જ બે બખતરિયા ગાડીઓ હતી. બાગમાં જવાનો પ્રવેશ માર્ગ અતિ સાંકડો હોવાને લીધે તેમને બહાર જ થોભાવી દેવી પડી અને માત્ર સૈનિકો અંદર પ્રવેશ્યા. સૈનિકો કુલ મળી 90 હતા, જેમાં 40 ગુરખાઓ હતા. હત્યાકાંડ માટે તેમને દોરવણી આપવા બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ ડાયર તેમના સાથી કેપ્ટન એફ સી બ્રિક્સ જોડે મોટર કારમાં આવી પહોંચ્યો હતો. એક પોલીસ કાર તેની આગળ રહીને બાગ સુધી હંકારી હતી. સમય ત્યારે સાંજના 5 અને 5:15 વચ્ચેનો હતો. આશરે 30 મીટર લાંબો પ્રવેશ માર્ગ પગપાળા વટાવ્યા બાદ બ્રિગેડિયર જનરલ ડાયરે માનવ મેદની પર નજર માંડી. કેપ્ટન બ્રિક્સને પૂછ્યું, કેટલા જણા હોય એમ લાગે છે? બ્રિક્સે જવાબ આપ્યો, અંદાજે 5,000 હોવા જોઈએ. દિવસો પછી બનાવના સાક્ષી તરીકે જુબાની આપતી વેળા જો કે બ્રિક્સે જણાવ્યું કે સંખ્યા 25,000 કરતાંય વધારે લાગતી હતી. કેપ્ટન બ્રિક્સે વળી એમ પણ કહ્યું કે સંખ્યાનું બરાબર અનુમાન કરવું મુશ્કેલ હતું. મેદની ખાસ્સી હોવાની પૂરી શક્યતા હતી, કારણ કે દિવસ બૈસાખીનો હતો. પંજાબમાં એ તહેવાર મોટા ઉત્સવનો ગણાય, તેથી અમૃતસરના નજદીકી આસપાસના ગામોમાં રહેતા ઘણા લોકો પણ સુવર્ણ મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા. મંદિરના અમૃત સરોવરમાં તેમણે સ્નાન કર્યું હતું અને મોડી બપોરે જલિયાવાલા બાગમાં એકત્રિત થયા હતા. પ્રવેશ માર્ગના છેવાડે બ્રિગેડિયર જનરલ ડાયરે સહેજ ઊંચાણવાળી જગ્યા પર ઊભા રહીને જોયું કે લગભગ 140 મીટર દૂર વચ્ચોવચના મંચ પાસે વધુ લોકોની જમાવટ હતી. બાકીનું મેદાન પણ ભરચક હતું અને તેની એકદમ સમીપના લોકો 6 થી 7 મીટરના અંતરે હતા. જનરલ ડાયરે રાયફલધારી સૈનિકોને હરોળબંધ ગોઠવાઈ જવાનો હુકમ આપ્યો. અમુક લોકોના હૃદયમાં ફફડાટ વ્યાપ્યો તો કેટલાકે એમ ધાર્યું કે તેમના પર ધાક રાખવા અને હુલ્લડ મચાવતા રોકવા સશસ્ત્ર પહેરો ગોઠવવામાં આવી રહ્યો હતો. આ ભ્રમ દૂર થતા વાર ન લાગી. જનરલ ડાયરે ફાયરિંગનો આદેશ ફરમાવ્યો કે તરત સામટી 50 રાયફલમાંથી ગોળીઓ છૂટી અને વાતાવરણ ચિત્કારો વડે ગાજી ઉઠ્યું. સૈનિકો બોલ્ટ એક્શન રાયફલ્સમાં વારાફરતી કારતૂસો ભરતા ગયા અને ગોળીઓ વરસાવતા રહ્યા. પ્રથમ 2-3 રાઉન્ડમાં ડઝનના હિસાબે લાશો ઢળી, જ્યારે બહુ ગંભીર રીતે જખમી થયેલા સ્ત્રી પુરુષોનો અવિરત રક્તસ્રાવને લીધે થોડી વાર પછી દમ તૂટવાનો હતો. ભાગવા માંગતા લોકો માટે ક્યાંય મોકળો માર્ગ ન હતો. ઊંચી દિવાલ પર ચડવા માટે જે યુવાનો મથ્યા તેઓ પૂરું આરોહણ કરી શકે એ પહેલા વિંધાયા અને નિષ્પ્રાણ બની નીચે આવી પડ્યા. બાજુના મકાનમાંથી એ ખુંડ્રેજીનું કારપીણ દ્રશ્ય નજરો નજર દેખીને હેપતાઈ ગયેલા ગિરધરીલાલ નામના રહીશના શબ્દો, મેં જોયું તો સેંકડો જણા ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. સૌથી આઘાત પ્રેરક વાત એ કે ભાગવાનો પ્રયાસ કરી રહેલા લોકોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા. મેદાનની બહાર નીકળી જવા 4-1 સાંકડી ગલીઓ હતી. વધુ ગોળીબારો એ તરફ કરાતા હતા એટલે ત્યાં તો લોહીની નીકો વહેતી હતી. બચવા માટે જમીન પર જેઓ લેટી ગયા તેમને પણ સૈનિકોએ વિંધી નાખ્યા. અમુકની ખોપરી ફાટી, બીજાઓની આંખ, નાક અને છાતી પહોળા જખમો વડે ફાટ્યા. જખમો અત્યંત ઘાતક સાબિત થાય તે સ્વાભાવિક હતું, કારણ કે સૈનિકોની રાયફલ 0.303 એનફિલ્ડ હતી અને માર્ક VI કહેવાતી સીસાની ભારે બુલેટો તેમાં વપરાતી હતી. જાલિમ સ્વભાવના જનરલ ડાયરે સતત 10 મિનિટ સુધી ફાયરિંગ ચાલુ રખાવ્યું. બંધિયાર જગ્યામાં ફસાયેલા સ્ત્રી પુરુષો પર કુલ 1650 ગોળીઓ વરસાવી. માટે સ્પષ્ટ વાત કે બ્રિગેડિયર જનરલ ડાયર વધુમાં વધુ લોકોના જાન લેવાનું નક્કી કરીને આવ્યો હતો. આખરે તેણે ફાયરિંગ અટકાવ્યું ત્યારે જલિયાવાલા બાગમાં 64 લોહીથી તરબતર મૃતદેહો પડ્યા હતા. બાગ કતલખાનું બની ગયો હતો. આ હત્યાકાંડમાં કેટલા જણાનો ભોગ લેવાયો તેને લગતા જુદા જુદા આંકડા રજૂ કરવામાં આવ્યા. પંજાબના અંગ્રેજ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે તેના અહેવાલમાં 200નો આંકડો ટાંક્યો, જે હાસ્યપાત્ર હતો. બીજો મૃત્યુઆંક 291 હતો, જ્યારે ત્રીજો 530 હતો. સત્તાવાર ઠરાવવામાં આવેલો આંકડો 379 હતો. ગોળીબારમાં એટલા લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયેલા સ્ત્રી પુરુષોની સંખ્યા 1200 હતી. પ્રતિષ્ઠિત નેતા પંડિત મદન મોહન માલવીયાએ સપ્ટેમ્બર 12, 1919 ના દિવસે ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલની બેઠકમાં ભારપૂર્વક દાવો કર્યો કે મૃત્યુઆંક 1000 કરતા વધારે હતો. મૃતકોમાં કુલ 42 બાળકો અને કિશોરો હતા. એક બાળક તો માંડ 7 મહિનાનું હતું. ઘણી રીતે માહિતી પ્રાપ્ત કરીને પંડિત માલવીયાએ અંદાજેલો મૃત્યુઆંક ટેકનિકલ દ્રષ્ટિએ તાર્કિક એટલા માટે જણાય કે એનફિલ્ડ 0.303 રાયફલ તેમાં વપરાતી માર્ક VI બુલેટને લીધે અત્યંત જાનલેવા શસ્ત્ર હતી. જાન્યુઆરી 1904 બ્રિટને કાયદેસર સર્ટિફાઈડ પ્રમાણિત કરેલી લગભગ 14 ગ્રામની તે બુલેટમાં 98% સીસુ અને માત્ર 2% એન્ટીમની વપરાયું હતું. કારતૂસમાં ભરેલો 2 ગ્રામ જેટલો બારૂદ તે ગોળીને નારચામાંથી સેકન્ડના 600 મીટરના ઝડપે બહાર ધકેલ માટે ગોળીને અસાધારણ ગતિશક્તિ પ્રાપ્ત થતી હતી. સીસુ બહુ ભારે અને વળી બહુ નરમ ધાતુ હોવાને કારણે માનવ શરીરને બુલેટનો પ્રહાર લાગતા વેત ટેરવું છુંદાય, ચપટું થાય અને શરીરમાં પ્રવેશ્યા બાદ તો ભીતરી માંસપેશીઓ ટેરવાને ઓર પ્રસારી દે. નતીજા રૂપે સંખ્યાબંધ રક્તવાહિનીઓ ફાટે અને પુષ્કળ રક્તસ્રાવ માણસને થોડી વારમાં નિષ્પ્રાણ બનાવી દે. મદન મોહન માલવીયાની જેમ અમૃતસરના સ્થાનિક આગેવાનોએ પણ તર્કના આધારે દલીલ કરી કે જલિયાવાલા બાગનું ક્ષેત્રફળ 3 એકર, તેથી લાલા કનૈયાલાલના નામે બોલાવાયેલી જનસભા દરમિયાન તે વિશાળ મેદાનમાં કમસે કમ 15,000 જણા મોજૂદ હોવા જોઈએ. સૈનિકોએ 1650 રાઉન્ડ છોડ્યા, જેમાંથી 1000 તો અવશ્ય ઘાતક નીવડ્યા હોય એમ સહેજે ધારી લેવું રહ્યું. જાન બચાવવા સ્ત્રી પુરુષો ભાગી નહોતા શક્યા અને ભાગવાનો જેમણે પ્રયાસ કર્યો તેમને તો ખાસ નિશાન બનાવાયા. એ જોતા 1000નો મૃત્યુઆંક વાસ્તવિકતાની નજીક હતો. તો પણ છેવટે મૃત્યુઆંક 397 હોવાનું સ્વીકારી લેવામાં આવ્યું. ઘાયલોની સંખ્યા સત્તાવાર નોંધ મુજબ 1208 હતી. આજે ભારતમાં પણ સ્વીકૃતિ પામેલા બંને આંકડા બોગસ હતા. બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયરે તેમજ એ નરાધમને છૂટો દોર આપનાર પંજાબના ગવર્નર જનરલ માઇકલ ઓડવાયરે મચાવેલા લોહિયાળ આતંકે સમગ્ર દેશને ખળભળાવી મૂક્યો. તમામ દેશવાસીઓના હૃદય પર અકથ પીડાનો જુવાળ ફરી વળ્યો. પ્રથમદર્શી રીતે ખાસ મહત્વ આપવા લાયક ન જણાય એવા કેટલાક પ્રશ્નો વિશે છણાવટ થવા ન પામી, જે આમેય તવારીકારોના વિષયના હતા. સૌનું ધ્યાન જંગાલિયતપૂર્વક કરાયેલા જનસંહાર પર કેન્દ્રિત રહ્યું, જે સ્વાભાવિક બાબત હતી. આને લીધે થયું એવું કે એપ્રિલ 13, 1919 અબિલ ગુલાલ વૈશાખી દિવસ રક્તરંગીન થયો. તેની પહેલા અંગ્રેજ હકુમતદારોએ પંજાબમાં ભારતીયો પર ગુજારેલા હિંતાભર્યા અત્યાચારોનો દળદાર પુસ્તકનો વિષય બની શકે એવું વિવરણ અકથિત રહી જવા પામ્યું. એક પ્રશ્ન વિશે માત્ર અટકળો લગાવવાના પ્રયાસ રૂપે વિચારો. બ્રિટિશ રાજ દરમિયાન બંગાળ આપણે ત્યાં ક્રાંતિની મુખ્ય ભૂમિ હતી. ખુદીરામ બોઝ, બારિન્દ્ર ઘોષ, ચિત્તરંજન દાસ, બાગા જતીન, સિંહણનારી, પ્રીતિલતા વાડેદાર, બટુકેશ્વર દત્ત, માતંગીની હઝારા, અરવિંદ ઘોષ, બાદલા ગુપ્તા, જતીન દાસ, બિનોય બાસુ, રાસબિહારી બોઝ, દિનેશ ગુપ્તા, બીના દાસ અને સુભાષચંદ્ર બોઝ જેવા સરફરોશ ક્રાંતિકારીઓ બંગાળમાં ઉદ્ભવ્યા. આમ છતાં ગોરા જાલીમોએ ભારતીયોની સામૂહિક કતલનું દુષ્કૃત્ય પંજાબના અમૃતસરમાં કે પછી એમ કહો કે અમૃતસરના પંજાબમાં શા માટે કર્યું? પ્રશ્નનો જવાબ એક લાંબી દારૂણ કથા છે, જેના અંગે બહુ ઓછા લોકો વાકેફ છે. પ્રથમ વિશ્વયુદ્ધની તોપો નવેમ્બર 11, 1918 ના દિવસે શાંત પડી તેના ફક્ત 5 મહિના પછી પંજાબમાં બૈશાખીનો દિવસ ગોઝારો નીવડતા ભારતમાં ક્રાંતિના પોકારો ગરજવા લાગ્યા. ઇતિહાસકારોએ હૃદયમાં ભૂંકાયેલી શૂળ જેવી એ ઘટનાને નિર્ણાયક મોડ ગણી સ્વતંત્રતા લડતનું આલેખન ત્યારથી શરૂ કર્યું. અગાઉના 4.5 વર્ષના ગાળામાં એટલે કે વિશ્વયુદ્ધ દરમિયાન પંજાબમાં અંગ્રેજોએ શી નિર્દયતા આચરી તેનું આલેખન ચૂકી જવામાં આવ્યું. એક સમય હતો કે મહારાજા રણજીતસિંહનું મહાન પંજાબ સામ્રાજ્ય દક્ષિણમાં સિંધ, પશ્ચિમમાં ખૈબરઘાટ અને પૂર્વમાં લદ્દાખના લેહ સુધી વ્યાપ્ત હતું. આજના ચીનનો પણ અમુક પ્રદેશ શીખ સામ્રાજ્યમાં હતો. મહારાજાના અવસાન પછી 1949 અંગ્રેજોએ બેટલ ઓફ ચિલિયાવાલા નામનું યુદ્ધ ખેલી અને શીખ લશ્કરને હરાવી પંજાબ મેળવી લીધું. 5 નદીઓના પ્રવાહ વડે સતત ફળદ્રુપ રહેતી જમીન ધાન્યોના અક્ષયપાત્ર જેવી હતી. આર્થિક સમૃદ્ધિના બીજા સ્ત્રોતો પણ હતા. અંગ્રેજોએ પંજાબને બધી રીતે લૂંટવાનું શરૂ કર્યું. 65 વર્ષ સુધી શોષણખોરી ચાલ્યા બાદ અંતે ત્રસ્ત પંજાબીઓના કેટલાક આગેવાનોએ ગદર પાર્ટી એવા નામનો પક્ષ સ્થાપ્યો, જેનો એજન્ડા હિંસા વડે બ્રિટિશ હકુમતને નાબૂદ કરવાનો હતો. 18 ઓગસ્ટ 1913 રોજ તે પક્ષની સ્થાપના પંજાબમાં નહીં, અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેર ખાતે કરવામાં આવી અને સશસ્ત્ર વિપ્લવના હિમાયતી લાલા હરદયાલ તેના પ્રમુખ બન્યા. સોહનસિંહ લખનાએ પક્ષના સેક્રેટરીનો હોદ્દો સંભાળ્યો. નવેમ્બર 15, 1913 દિવસે ગદર પક્ષે લાલા હરદયાલના તંત્રીપદ નીચે ગદર નામે જ અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું. નામની બરોબર નીચે એનિમી ઓફ ધ બ્રિટિશ ગવર્મેન્ટ એવા શબ્દો છાપેલા હતા અને તે હંમેશા છાપવા એમ નક્કી થયું હતું. લાલા હરદયાલે ગદર પાર્ટીનું ધ્યેય આવા શબ્દોમાં વર્ણવ્યું. વોટ ઇઝ અવર નેમ? ગદર. વોટ ઇઝ અવર વર્ક? ગદર. વેર વિલ ગદર બ્રેક આઉટ? ઇન ઇન્ડિયા. ધ ટાઈમ વિલ સૂન કમ વેન રાઇફલ્સ એન્ડ બ્લડ વિલ ટેક ધ પ્લેસ ઓફ પેન એન્ડ ઇન્ક. બ્રિટિશ શાસન હેઠળના પંજાબમાં ગુલામીની સ્થિતિએ જેમને રહેવું માન્ય નહોતું એવા ઘણા પંજાબીઓ, મુખ્યત્વે શીખો, 1900 પછી કેનેડા જતા રહ્યા હતા. 1906 વર્ષ આવ્યું ત્યાં સુધીમાં કેનેડાના વેનકુવર નગરમાં અને તેની આસપાસના વિસ્તારમાં શીખો સહિતના આશરે 1500 પંજાબીઓ નાનું મોટું કામકાજ કરી રોજી કમાતા હતા. 1907-08 બે વર્ષ દરમિયાન 5000 શીખો પંજાબ છોડી કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવ્યા. કેનેડામાં બહુમતી જનસંખ્યા અંગ્રેજોની, માટે તે દેશ ત્યારે બ્રિટનની શહેમાં હતો. બ્રિટનના દબાણથી કેનેડાએ પંજાબીઓના આગમન પર કાયદાકીય પ્રતિબંધ મૂક્યો. પ્રતિબંધ અત્યંત ગમખવાર કિસ્સામાં પરિણમ્યો. અમૃતસર જિલ્લામાં આવેલા સરહલી ગામના અગ્રણી ગુરદીપસિંહે કોમાગાતા મારુ નામનું જાપાની વ્યાપારી જહાજ કેનેડાના વેનકુવર બંદર સુધીના પ્રવાસ માટે ચાર્ટર કર્યું હતું. ભારતથી કેનેડા દેશાંતર કરવા માંગતા 376 શીખો તથા અન્ય પંજાબીઓ સાથે જહાજ વેનકુવર પહોંચ્યું, પણ તેને જાકારો મળ્યો અને તે વળતી સફર ખેડી સપ્ટેમ્બર 27, 1914 દિવસે કોમાગાતા મારુ કલકત્તાની હુગલી નદીના મુખમાં લાંગર્યું. ભારતની અંગ્રેજ સરકાર પર મુસાફરો ક્રોધિત હતા. જહાજ ભારત આવે તે પહેલા જ સરકારે નવો કાયદો લાગુ પાડી દીધેલો કે તારીખ સપ્ટેમ્બર 5, 1914 પછી ભારતના બંદરે આવેલા જહાજોના યાત્રીઓ સરકારની પરવાનગી વગર ભારતમાં પ્રવેશી શકે નહીં. બ્રિટિશ શાસકોએ આવી રીતે કોમાગાતા મારુના યાત્રીઓને ક્યાંય ન રહેવા દીધા. યાત્રીઓમાં વધુ ભાગે શીખો જ હતા અને પંજાબમાં હકુમતની સીતમખોરી જોતા સ્વાભાવિક રીતે તેઓ ગદર પાર્ટીની વિચારધારાએથી રંગાયેલા હતા. થોડા દિવસ પછી જહાજના મુસાફરોને ખાસ ટ્રેનમાં બેસવાનું ફરમાન બજાવવામાં આવ્યું. સરકાર તેમને એ ટ્રેન દ્વારા ફરી પંજાબ ભેગા કરી દેવા માંગતી હતી. જાપાનનું કોમાગાતા મારું જેમણે ચાર્ટર કરેલું એ ગુરદીપસિંહનો ક્રોધ ભભૂક્યો. ફરમાનને અવગણી તેમણે બધા પ્રવાસીઓ સાથે વિરોધ પ્રદર્શિત કરવા માટે કલકત્તામાં સરઘસ કાઢ્યું. પ્રતિક્રિયા ઘાતક નીવડે એ તો નિશ્ચિત હતું. પોલીસના ગોળીબારમાં 18 જણા માર્યા ગયા અને 25 જખમી બન્યા. ગોરા જુલુમખોરોએ ત્યાર પછી 200 જણાને ગદર તરફી ગણી કારાવાસમાં ધકેલ્યા અને જે થોડાક બચ્યા તેમને પંજાબ મોકલી આપ્યા. કેટલાક દિવસ પછી તોસામારુ નામનું બીજું જાપાની ચાર્ટર જહાજ 179 શીખો સાથે પાછું ફર્યું. આ સૌને પણ ખાસ ટ્રેન દ્વારા પંજાબ રવાના કરી દેવામાં આવ્યા. હવે તીવ્ર પ્રતિક્રિયા દાખવવાનો વારો શીખ તથા હિન્દુ ગદરપંથી પંજાબીઓનો હતો. ગદરનો એટલે કે વિદ્રોહનો માર્ગ તેમણે અપનાવ્યો, જેમાં ક્યારેક હિંસા આચરવાની થાય તો એ માટે પણ છૂટ હતી. હરમિંદર સાહેબ, તરન તારણ, નાનકાના સાહેબ વગેરે ગુરુદ્વારાઓની તેમણે મુલાકાત લીધી. શપથ ગ્રહણ કર્યા પછી સરકારી શસ્ત્રાગારો લૂંટ્યા. દેશદ્રોહી ભારતીય પોલીસ કોન્સ્ટેબલોને ઠાર માર્યા. અંગ્રેજોના વ્યાપારી એકમોની તિજોરીઓ તોડી અને રેલવે ટ્રેક પર ભાંગફોડ કરી ટ્રેન વ્યવહાર ખોરવી નાખ્યો. આ સશસ્ત્ર લડતનું નેતૃત્વ બંગાળના રાસબિહારી બોજે અને પુણેના મરાઠી બ્રાહ્મણ વીજી પિંગલેએ લીધું હતું. બંને જણાએ પંજાબ વ્યાપી વિપ્લવ શરૂ કરવા ફેબ્રુઆરી 21, 1915 રાતનો અમુક ચોક્કસ સમય ઠરાવ્યો અને લોકોને જાણ તેમજ જાગૃત કરવા એલાને જંગના પરિપત્રો મોટી સંખ્યામાં છાપીને વહેંચ્યા. કમનસીબે યોજના તેના અમલ સુધી પહોંચી નહીં. અંગ્રેજોના તાનાશાહી રાજમાં તેવો પંજાબ વ્યાપી અમલ તો ઠીક, આરંભ થવો પણ શક્ય ન હતો. વાઇસરોય લોર્ડ હાર્ડીજે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ 1914 નામનો કાયદો જાહેર કરી ગોરા પ્રાંતીય ગવર્નરોના હાથમાં પુષ્કળ સત્તા મૂકી દીધી. એકંદરે જોતા તે કાયદો ન હતો, કાયદાના સ્વરૂપમાં ડેથ વોરંટ હતું. ગદર પક્ષના અને તે પક્ષ પ્રત્યે પક્ષપાત ધરાવતા સેંકડો જણાને ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ ગિરફ્તાર કરવામાં આવ્યા. અદાલતમાં ફક્ત દેખાવ પૂરતા કેસ ચલાવાયા પછી 20 જણાને ફાંસી આપી દેવામાં આવી. 58 જણાને કાળા પાણીની આજીવન સજા વેઠવા આંદામાન મોકલી દેવાયા અને બીજા 58 જણાને ગોરા ન્યાયાધીશની અદાલતે ઓછા વધુ વર્ષોની જેલસની આપી. અમાનવીય જોડ જુલમો વડે 1915 સુધીમાં તો પંજાબમાં ગદર પાર્ટીનું અસ્તિત્વ જ લગભગ મિટાવી દેવામાં આવ્યું. ઉપરાંત એ વખતે અમેરિકામાં રહેતા ગદરના સ્થાપક લાલા હરદયાલને આતંકી પ્રવૃત્તિ ચલાવવા બદલ ત્યાંની સરકારે જેલમાં પૂર્યા, થોડા સપ્તાહ બાદ મુક્ત કર્યા. પણ તે દિલાસો હવે કામનો ન હતો. માતૃભૂમિને ગુલામીમાંથી મુક્ત કરવાનું હૃદય સરસું સ્વપ્ન પડી ભાંગ્યું હતું. લાલા હરદયાલે બાકીની જિંદગી આઘાતના ગોવર્ધન બોજા હેઠળ વિતાવવાની હતી. માર્ચ 4, 1939 દિવસે માત્ર 54 વર્ષની વયે અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં તેમનું અવસાન નીપજ્યું. નિરાશાની કાલીમા વાળા ઘટાદાર વાદળોને જોકે એક સોનેરી કિનાર હતી. શક્તિશાળી બ્રિટિશ રાજને દ્રઢ મનોબળ વડે પડકારી શકાય છે એ વાતનો ગદર આંદોલને પંજાબવાસીઓને અહેસાસ કરાવ્યો, જે પહેલી વારનો હતો અને ભગતસિંહ સહિતના ઘણા ક્રાંતિકારો માટે જે પ્રેરક બળ બનવાનો હતો. એક તરફ દેશભરમાં ભારતીયોનો ભદ્ર બુદ્ધિશાળીઓનો વર્ગ બ્રિટિશ રાજને ભીરુતાપૂર્વક શિરોમાન્ય ગણીને ખામોશ બેઠો હતો, ત્યારે બીજી તરફ પંજાબમાં ગદર આંદોલને ભલે વિદ્રોહ ક્રાંતિનો દાવાનળ નહીં પણ અંગ્રેજો સામે પ્રજામાં ભારેલો અગ્નિ તો ચેતાવી દીધો હતો. બ્રિટિશ વિરુદ્ધ જર્મન છાવણીનું પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. એ પછી અમુક રાષ્ટ્રવાદીઓ જર્મની ગયા અને ત્યાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ કમિટી સ્થાપી. ઇરાકમાં જે ભારતીય સૈનિકો બ્રિટન વતી લડવા ગયેલા તેમને અંગ્રેજો સામે વિદ્રોહ કરવાનું સમજાવવા ગદરના અમુક સભ્યોએ તુર્કીની મુલાકાત લીધી. અફઘાનિસ્તાનને બ્રિટન સાથે દુશ્મનાવટ હતી કારણ કે અગાઉ બ્રિટિશ હિંદના લશ્કરે તે દેશ પર આક્રમણો કર્યા હતા. 1915 કાબુલ ખાતેનો જર્મન રાજદૂતે અને ત્યારબાદ ઇન્ડો જર્મન મિશનના મહેન્દ્ર પ્રતાપ, મૌલાના બરકતુલ્લા તેમજ જર્મન વિદેશ ખાતાના ડોક્ટર વોન હેન્સ્ટિંગ ઓક્ટોબર 2, 1915 દિવસે કાબુલ પહોંચ્યા. શાસક અમીર હબીબુલ્લાને મળ્યા અને ભારતના બ્રિટિશ રાજ સામે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું. અંગ્રેજો પ્રત્યે દાજ ધરાવતા અમીરે તૈયારી દેખાડી અને વાટાઘાટ દરમિયાન નક્કી થયું તેમ 20,000 જર્મન અથવા તુર્કી સૈનિકો કાબુલ આવી પહોંચે કે તરત યુદ્ધ આરંભી દેવા વચન આપ્યું. કોઈક બાતમીદાર મારફત ભારતમાં વાઇસરોય લોર્ડ હાર્ડીજના કાને એ વાત પહોંચી એટલે તેણે વર્ષો પહેલાની સમજૂતી પ્રમાણે અમીર હબીબુલ્લાને મોકલાતી સબસિડીની રકમમાં ₹2,00,000 વધારો કરાવી આપ્યો. અમીરે પવન પ્રમાણે સડ ફેરવી નાખ્યો. ક્રાંતિની જ્વાળામાં વિદેશી શાસનને ભસ્મ કરી દેવા માંગતા રાજા મહેન્દ્ર પ્રતાપ તેમની યોજનામાં નિષ્ફળ ગયા, છતાં નાસીપાસ થયા વગર પ્રયાસો ચાલુ રાખ્યા. રશિયા ગયા અને ત્યાં સામ્યવાદી બલ્શેવિક આંદોલનના નેતા લેનિનને મળ્યા. રશિયાનો ઝાર નિકોલસ બ્રિટનની રાણી વિક્ટોરિયાનો જમાય અને વળી બ્રિટન જેવો સામ્રાજ્યવાદી. તેથી સામ્યવાદી લેનિને રોકડા 25,000 પાઉન્ડ ઉપરાંત મશીનગન્સ અને કારતૂસો ગુપચુપ મુંબઈ પહોંચાડવાનો બંદોબસ્ત કરી આપ્યો. વિચિત્ર બાબત એ છે કે વિશ્વયુદ્ધના 4.5 વર્ષ દરમિયાન કોંગ્રેસના આગેવાનો ગાંધીજીની શિખામણને અનુસરી પગ પર પગ ચડાવીને બેસી રહેવાના હતા. ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે પૂરા જુસ્સાભેર સક્રિય હોય તો શ્રીમતી એની બેસ્ટન, જેઓ પોતે અંગ્રેજ હોવા છતાં સપ્ટેમ્બર 25, 1915 ના દિવસે તેમણે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. આ સંગઠનના મેમ્બરોની સંખ્યા જોત જોતામાં 27,000 સુધી પહોંચી હતી. મોતીલાલ નેહરુ પણ એની બેસ્ટનના અનુયાયી બન્યા. મધ્યમ માર્ગીઓને બેસન્ટે નેપથ્યમાં ધકેલી ભારતીય પ્રજાજનોમાં નવો રાષ્ટ્રવાદ જગાવ્યો. પંજાબમાં નાજુક પરિસ્થિતિ હોવાને લીધે એ પ્રાંતમાં તો સરકારે તેમની પ્રવેશબંધીનું ફરમાન જારી કરી દીધું. પરિસ્થિતિ નાજુક નહીં, સ્ફોટક હતી. પ્રથમ વિશ્વયુદ્ધ યુરોપ એશિયામાં ઘણા મોરચે લડાતું હતું અને બધા મોરચા સંભાળવાનું બ્રિટિશ સૈન્યનું ગજું ન હતું. બ્રિટિશ સામ્રાજ્યને બચાવવા ભારતીય સૈનિકોને મોટી સંખ્યામાં ભરતી કરવા પડે તેમ હતા. ભરતી માટે ઉત્તમ સ્થળ પંજાબ હતું અને શ્રેષ્ઠ કોટીના ઉમેદવારો પંજાબીઓ હતા. કોઈ સ્વમાની ભારતીય તેને ઝાંઝરી બંધ રાખનારા વિદેશી સત્તા માટે લડવા તૈયાર થાય નહીં. તેથી બ્રિટિશ રાજની સરકારે દમનીતિ વડે કામ લીધું. અલબત્ત કેટલાક ભારતીયોના મનમાં ગહેરી છાપ પડી ચૂકેલી કે દેશની માલિકી અંગ્રેજોની જ હતી. 150 વર્ષ સુધી એ દેશ ગોરાઓના રાજમાં જીવ્યો, તેથી એ વસ્તુસ્થિતિને જ હંમેશની વાસ્તવિકતા ગણી લેવાય તે સાદી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હતી. બીજી તરફ કરોડો જણા એવા કે જેઓ બ્રિટન વતી નહીં બલકે બ્રિટન વિરુદ્ધ લડવાની તલબવાળા હતા, ગોરાઓના શાસનતંત્રને આવા સક્ષમ ઉમેદવારોને જોર જુલમ થકી લશ્કરમાં ભરતી કર્યા. વસ્તીના પ્રમાણે જોતા વધુમાં વધુ સૈનિકો તેમજ સૈનિકો તરીકે જેમણે લડવાનું થાય એવા નાગરિકો પંજાબના હતા. પંજાબના નિર્દયી ગવર્નર જનરલ માઇકલ ઓડવાયરે લખેલા પુસ્તક ઇન્ડિયા એઝ એ ન્યુઇટ ના 419માં પાને છે, પણ તે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયાના આગલા વર્ષનો છે. યુદ્ધના છેલ્લા વર્ષે તો લગભગ 5 લાખ પંજાબીઓ અને શીખ પંજાબીઓ ભારતમાં બ્રિટિશ સરમુખ તૈયારીની રક્ષા કાજે વિશ્વના જુદા જુદા મોરચે લડી રહ્યા હતા અને લોહી રેડી રહ્યા હતા. પંજાબની વસ્તી તે સમયે ભારતની કુલ વસ્તીના સરખામણીએ માત્ર 13% હોવા છતાં પ્રથમ વિશ્વયુદ્ધ માટે 60% સૈનિકો તેણે ફાળવવાના થયા હતા. યાદ રહે કે પંજાબમાં માહોલ બીજા રાજ્યો કરતા સાવ જુદો હતો. ગદ્દર પાર્ટીનો સંદેશો હજી લોકોના હૃદયમાં ગુંજતો હતો. ક્રાંતિના ભારેલા અગ્નિના કેટલાક અંગારા હજી જલતા હતા. બ્રિટન માટે જાનની બાજી લગાવવા મોટા ભાગના પંજાબીઓ તૈયાર ન હતા. જ્યારે ગોરી સરકાર પંજાબના મહત્તમ ફાળાની આગ્રહી હતી, વાઇસરોએ બધા પ્રાંતો પ્રદેશોને તેમજ દેશી રાજ્યોને સૈનિક ક્વોટા જણાવી દીધો હતો. પંજાબના ગવર્નર જનરલ માઇકલ ઓડવાયરે તે મુજબ દર મહિને 16,940 સૈનિકો બ્રિટિશ લશ્કર માટે પૂરા પાડવાના હતા. આ જબ્બર લક્ષ્યાંક પટાવીને, સમજાવીને કે પ્રલોભનો આપીને તો સિદ્ધ થાય નહીં, એટલે દમનનો કોડો જ વીંઝવો પડે તેમ હતો. અને તે હુન્નરમાં તો અંગ્રેજો પોતે સિદ્ધ હસ્ત હતા. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ નામાંકિત શિક્ષણશાસ્ત્રી સર શંકરન નાયરે જલિયાવાલા કાંડના મુદ્દે ગવર્નર જનરલ ઓડવાયર સામે જે અદાલતી ખટલો માંડ્યો તેમાં ફોજી ભરતી માટે આચરાયેલા સીતમોનો ચિતાર નિમ્નલિખિત શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો. સહેજ અરુચિકર છે, પરંતુ સુધરેલી ગોરી પ્રજાનું માનસ દર્શન કરવા ખાતર પણ વાંચો. Men were captured forcefully from villages. They were subjected to thorn, bush, and bramble torturies. Their hands were tied and shoes placed on their heads, and they were stripped naked in the presence of their womenfolk. અદાલતના રેકોર્ડ પર અધિકૃત રીતે નોંધાયેલા આવા શબ્દો અહીં ટાંકવાનું પણ જરા આકરું લાગ્યું. તો જેમણે આવા હીન પ્રકારના અપમાનો વેઠવા પડ્યા એ પરિવારજનોના મન પર શું વીત્યું હોય તે કલ્પી જોજો. સૈન્યમાં જોડાવવાની આનાકાની કરનાર લોકોને દાટી મારવા અને મારપીટ કરવા જેલના રીઢા કેદીઓને શાસનતંત્રએ છોડી મૂક્યા. એટલું જ નહીં, પણ એ ગુંડા બદમાશો 5-1 જણાને સફળતાપૂર્વક બ્લેકમેલ કરી લાવે તો બાકીની જેલ સજા માફ કરવાનો વાયદો આપ્યો. આ સિવાય તહેસીલદારોએ પણ અમુક ચોક્કસ સંખ્યામાં સૈનિક ભરતીનો કોટા બાંધી અપાયો. જે તેઓ પૂરો ન કરે તો ગોરા દાનવોને હાથે તેમનું આવી બનતું હતું. સર શંકરન નાયરે માંડલા ઓડવાયર વર્સિસ નાયર કેસની સુનાવણી દરમિયાન વલી નામના સાક્ષીએ કેફિયત આપી કે તહેસીલદાર આવતો હોવાની જાણ થાય કે તરત ગામ લોકો નાસી છૂટતા હતા. સરકારે ત્યારબાદ ગામ લોકોને જ ફરજ પાડી કે ભરતી અધિકારીઓ જે યુવાનોને ફોજી ડ્યુટી માટે યોગ્ય ગણી જુદા તારવ્યા હોય તેમને ગામ લોકો જ સ્થાનિક ભરતી કેન્દ્રના હવાલે કરી દે. માનો કે ગામ લોકો તે ફરમાન ન પાડે, અગર તો ન પાડી શકે તો શું? આનો જવાબ ઓડમાયર વર્સિસ નાયર કેસની સુનાવણી વખતે આ મુજબ રજૂ કરવામાં આવ્યો. વોરન્ટ્સ વેર ઇસ્યુડ અગેન ધીઝ પર્સન્સ વેર વિલેજર્સ વુડ નોટ સરેન્ડર ધસ પર્સન ઇટ વોઝ ફાઉન્ડલી નેસેસરી ટુ સેન્ડ અ ફોર્સ અગેન્સ્ટ ધેમ ટુ કેપ્ચર ધસ અગેન્સ્ટ વુમ વોરન્ટ્સ વેર ઇસ્યુડ વેન ધે વેન્ટ ધેર ધ રિઝલ્ટ વોઝ રાઇટિંગ 150 વેર એરેસ્ટેડ મોસ્ટ ઓફ ધેમ ગોટ કન્વિન્સ દે હેડ ટેકન પાર્ટ ઇન ધ રાઉટિંગ. વખત જતા તમામ પંજાબમાં રમખાણો ફાટી નીકળે એવી સ્થિતિ બ્રિટિશ શાસકો પેદા કરી રહ્યા હતા. ઇરાક, ફ્રાન્સ, જર્મની, તુર્કી, સાઉદી અરબસ્તાન વગેરેના યુદ્ધ મોરચે પંજાબીઓને બળજબરીથી ધકેલવાની દમન નીતિને તો જાણે લોકોના ક્રોધનું મુખ્ય કારણ હતી, પરંતુ ભેગા ભેગ લશ્કરો માટે પંજાબનો અનાજ સહિતનો માલ પણ હડપ કરવામાં આવી રહ્યો હતો. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બજાર સુધી પહોંચતી જ ન હતી. મોરચા પરના સૈનિકો માટે ખેડૂતોનું અનાજ પડતર કરતા ઓછા અથવા તો પડતરના ભાવે એકઠું કરી લેવાતું હતું. અનાજની બજારૂ તંગીને લીધે મોંઘવારી વધી જતી હતી. વિશ્વયુદ્ધ પહેલા રૂપિયા 1 વડે કેટલું અનાજ ખરીદી શકાતું અને 1919માં જલિયાવાલા હત્યાકાંડ વખતે જુદા જુદા ધાન્યોની બજારૂ છૂટક કિંમત છેક ક્યાં સુધી પહોંચી ગયેલી. આ ભાવતાલ ફક્ત અનાજના નોંધ્યા. વિશ્વયુદ્ધ માટેની પુરવઠા લાઇનમાં પંજાબના સાબુ, પગરખા, ઓજારો, કાપડ, દવાઓ, ખાદ્યતેલ, કેનવાસ અને કેરોસીનથી માંડીને ખીલ્યો સુધીની અનેક ચીજ વસ્તુઓનો સમાવેશ થતો હતો. આથી જીવન નિર્વાહ કરવાનું આમ જનતા માટે આકરી કસોટી બની ગયું હતું. જુલમી શાસકો સામે પ્રજાના ક્રોધનો જ્વાળામુખી આખરે ફાટ્યો. ચોમેર હુલ્લડો ફાટી નીકળ્યા, બેંકો લૂંટવામાં આવી, ટ્રેનનો વ્યવહાર રોકી પડાયો અને કેટલાક અંગ્રેજ નિવાસીઓના મકાનોને તોફાની ટોળાએ આગ ચાપી. પંજાબનું બેસુમાર શોષણ કરનારા પહેલું વિશ્વયુદ્ધ આમ તો નવેમ્બર 1918માં સમાપ્ત થયેલું, પરંતુ તેણે સર્જેલી આર્થિક વિડંબણાનો છેડો આવ્યો ન હતો. બ્રિટિશ શાસકો સામેનો આક્રોશ પણ શમ્યો ન હતો. ઉલટું વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા અત્યાચારોએ સ્વતંત્રતા માટેની લડતને વેગ આપ્યો હતો. પંજાબના ગવર્નર જનરલ માઇકલ ઓડવાયરે જોયું કે વિપ્લવ જેવી સ્થિતિને પંજાબી ભારતીયો પર એકાદ લોખંડી પ્રહાર કર્યા વિના કાબૂમાં લેવાનું શક્ય ન હતું. આથી તેણે માથાભેર સ્વભાવના બ્રિગેડિયર જનરલ રોજિનાલ્ડ ડાયરને તેડાવ્યો, જેના શબ્દકોશમાં માનવતા શબ્દને સ્થાન ન હતું. સામૂહિક હત્યા વડે બ્રિટિશ શાસનની ભયાનકતાનો તમામ ભારતીયોને અહેસાસ કરાવવાની યોજના સાથે જ તે અમૃતસર આવ્યો અને પોતાની આસુરી યોજના અમલમાં મૂકીને રહ્યો. ઓડવાયરને અને ડાયર બંને શેતાનો પણ જલિયાવાલા ઘટના માટે ઓડવાયરને વધુ જવાબદાર ગણતા ક્રાંતિવીર ઉધમસિંહે કેટલાક સમય બાદ તેને ઠાર મારી દીધો. જનરલ ડાયરને તપાસ પંચ સમક્ષ હાજર કરાયો, પણ છેવટે કશું ન વળ્યું. બ્રિટનમાં અંગ્રેજોએ તેની સહાયમાં 26,000 પાઉન્ડનો ફાળો એકઠો કરી બતાવી આપ્યું કે સુધરેલી કહેવાતી એ પ્રજા ન્યૂ ગિનીના માનવભક્ષી આદિવાસી કરતા જુદી ન હતી. જલિયાવાલાની વજ્રઘાત જેવી ઘટનાએ ગાંધીજીની મનોસ્થિતિમાં સમૂળગું પરિવર્તન આણી દીધું. કહેવું મુશ્કેલ એ છે કે એ વખતે તેઓ હજી મોહનદાસ ગાંધી હતા કે મહાત્મા ગાંધી તરીકે ઓળખવા લાગ્યા હતા. અમુક તવારીખકારોના મતે રવિન્દ્રનાથ ટાગોરે માર્ચ 6, 1915ના દિવસે તેમના માટે મહાત્મા શબ્દ વાપર્યો હતો અને ટૂંક સમયમાં તે સર્વ સ્વીકૃત નીવડ્યો હતો. રવિન્દ્રનાથે આવું નામાભિધાન કર્યું તે કદાચ માન્યતા જ હોય, કેમકે હજી તો 2 મહિના પહેલા જાન્યુઆરી 9, 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા અને ભારતમાં તેમની શાખ જામવાને વાર હતી. 1917માં ચંપારણ સત્યાગ્રહને બાદ તેઓ પ્રકાશમાં આવવાના હતા. જુદો ખ્યાલ એ છે કે ફેબ્રુઆરી 22, 1944ના દિવસે કસ્તુરબાના નિધન પછી સુભાષચંદ્ર બોઝે વિદેશથી દિલસોજીના રેડિયો સંદેશામાં ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધ્યા હતા. જો કે એ ખ્યાલ સાચો હોવાની દસ્તાવેજી નોંધ કશે થયેલી ન હતી. પણ અહીં મુદ્દો એ છે કે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે ઝુંબેશ ચલાવતા મિસ્ટર એમ કે ગાંધી નામના બેરિસ્ટર અમુક હદે અંગ્રેજોના તરફદાર હતા. 1899માં દક્ષિણ આફ્રિકા ખાતે મૂળ નેધરલેન્ડના ડચ વસાહતીઓ અને ત્યાંના અંગ્રેજો વચ્ચે બુરવોર નામનું યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે ગાંધીજીએ અંગ્રેજોના પક્ષે રહી 1,000 જણાનું ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ્સ નામનું સંગઠન રચ્યું હતું. લડાઈમાં ઘાયલ થતા અંગ્રેજોને ચિકિત્સાલય પહોંચાડવાની કામગીરીમાં જાનનો ખતરો રહેતો હતો, કારણ કે સામસામા ગોળીબારો થતા હોય એવી પરિસ્થિતિ વચ્ચે સ્ટ્રેચર સાથે વારંવાર છેક મોરચા પર જવાનું થતું હતું. 1906માં આફ્રિકાની ઝુલુ આદિવાસી પ્રજાએ બળવો કર્યો, ત્યારે ગાંધીજીએ ત્યાંના ભારતવંશીઓને અંગ્રેજોના પક્ષે રહી લડવા માટે સમજાવ્યા. અમુક જણા તૈયાર પણ થયા, પરંતુ અંગ્રેજોએ તે ભારતીયોને માત્ર સ્ટ્રેચર લાવવા લઈ જવાનું કાર્ય સોંપ્યું. ગાંધીજીને ત્યારે સાર્જન્ટ મેજરનો લશ્કરી હોદ્દો મળી ચૂક્યો હતો અને ફરજ દરમિયાન લશ્કરી યુનિફોર્મમાં સજ્જ રહેતા હતા. બ્રિટનને તેમણે આપેલી સેવાની કદર રૂપે અંગ્રેજોએ તેમને કૈઝરે હિંદ એવા શાનદાર ખિતાબ વડે નવાજ્યા. જલિયાવાલા હત્યાકાંડ પછી એ ખિતાબ તેઓ પાછો બ્રિટનના હવાલે કરી દેવાના હતા. આજે 100 વર્ષ પહેલાના ભૂતકાળ તરફ જરા નજર કરો તો સૌથી કટાક્ષમય વાત એ જણાય કે ઓગસ્ટ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બ્રિટન ગળા સુધી તેમાં સંડોવાયું અને તેના લશ્કરી કેટલીક જરૂરિયાતોને પહોંચી વળવા ભારતની મદદ પ્રાપ્ત થાય તેવી અપીલ તેણે કરી ત્યારે ગાંધીજીની સહાનુભૂતિ બ્રિટન પ્રત્યે હતી. હિટલરને તેમણે ઠપકો આપતો પત્ર કઠોર ભાષામાં લખ્યો અને તેમાં એ સરમુખત્યારને રાક્ષસ જોડે સરખાવ્યો. બીજી તરફ ભારતીયોને તેમણે શિખામણ આપી કે ઇંગ્લેન્ડની જરૂરિયાતોને આપણા માટેના મોકામાં ન ફેરવી નાખવી જોઈએ. સારી વાત એ છે કે યુદ્ધ ચાલે છે ત્યાં સુધી આપણી માંગણીઓ બાબતે વધુ પડતું દબાણ ન કરીએ. માંગણી સ્વાયત્તતાની હતી, ગુલામીમાંથી મુક્તિની નહીં. ગાંધીજીએ આશા રાખેલી કે બ્રિટનની કપરી સ્થિતિ વખતે ભારતીયો એને સહાયરૂપ થાય તો યુદ્ધ પછી તે ઋણના બદલામાં બ્રિટન આપણને કંઈ નહીં તો અમુક વહીવટી ક્ષેત્રોમાં સ્વાયત્તતા આપી દે. આ વાત ગાંધીજીને ભલે કદી જાહેરમાં ન કહી, પરંતુ તેમના ઉપર્યુક્ત શબ્દોમાં તે આશાવાદ વ્યક્ત થતો હતો અને તેનો સ્પષ્ટ અર્થ એ થાય કે તેમને અંગ્રેજ શકુનીઓની અસલિયતનો પરિચય ન હતો. પરિચય એપ્રિલ 13, 1919ના દિવસે જલિયાવાલા કાંડે આપી દીધો. વિચારો કે બ્રિટન પ્રથમ વિશ્વ વિગ્રહ ભારતીય સાધન સરંજામની અને સૈનિકોની મદદ વિના કદાપી જીતી શકવાનું ન હતું. વિગ્રહમાં આપણા બધું મળીને 74,187 સૈનિકો માર્યા ગયા, પરંતુ 1918માં વિગ્રહ પૂરો થયો એના બીજા જ વર્ષે બ્રિટને તે ઋણનો બદલો જલિયાવાલામાં અનેક નિશસ્ત્ર, નિર્દોષ અને નિસહાય સ્ત્રી પુરુષોને તથા બાળકોને ઠાર મારીને આપ્યો, જેમાં એક બાળક તો માત્ર 7 મહિનાનું હતું. અંગ્રેજોનો પરિચય આપવા માટે ગુજરાતી ભાષાના જોડણી કોષમાં હિંતાસૂચક ઘણા શબ્દો છે, પરંતુ અંગ્રેજોના કરતૂતો અને ક્રૂરતા જોતા તે બધા શબ્દો કાચા પડે તેવા છે.
ધરતીના પેટાળમાં ખનિજ તેલ કરોડો વર્ષ પહેલા બન્યું તેમ આજે પણ બની રહ્યું છે. પેટ્રોલિયમ બનાવવાની પ્રક્રિયા કદી અટકી નથી, આજે પણ ચાલુ છે. ભૂગર્ભમાં વનસ્પતિના તથા પ્રાણી, માછલા, જીવાણુઓ વગેરેના જે સેન્દ્રીય પદાર્થો કુદરતી રીતે દટાયા હોય અને ભસ્મીભવન પામ્યા હોય તેઓ આંશિક નિસ્યંદન દ્વારા પેટ્રોલિયમમાં ફેરવાય છે. સાગર તળિયા નીચે એવું ખાસ બને કેમકે ત્યાં પુષ્કળ સમુદ્રી જીવો દટાયા હોય છે. બ્રિટન અને નોર્વે, ડેનમાર્ક, નેધરલેન્ડ્સના વચ્ચેનો ઉત્તર સમુદ્ર તેનો સારો દાખલો છે. પેટ્રોલિયમ કંપનીઓ ત્યાં 184 તેલ કુવાઓ નાખી ચૂકી છે, જેઓ પ્રતિદિન 17 લાખ બેરલ ખનિજ તેલ કાઢે છે. મેક્સિકોના અખાતમાં રોજના 16,50,000 બેરલ પેટ્રોલિયમ મેળવી આપતા 175 તેલ કુવાઓ છે. રશિયાના સખાલિન ટાપુ પાસેનો દરિયો પણ ખનિજ તેલનો 230 કરોડ બેરલ જેટલો ભંડાર ધરાવે છે. ભારતની ONGC વિદેશ લિમિટેડ કંપનીના તેલ કુવાઓ ત્યાં કાર્યરત છે. દૈનિક પ્રોડક્શનમાં 20% ફાળો તેનો હોય છે. ધરતીના પેટાળમાં આજે પણ ખનિજ તેલ રચાય છે, પણ તે હરખાવાની વાત નથી. 30-40 કરોડ વર્ષ દરમિયાન રચાય એટલો પેટ્રોલિયમનો જથ્થો માનવ જાતે છેલ્લા 200 વર્ષમાં વાપરી નાખ્યો છે. બેટરી સળંગ 4 કલાક વપરાતી રહે તો ચાર્જ વહેલો ખૂટે કે દર 2 કલાકો વચ્ચે તેને થોડી વાર માટે સ્વિચ ઓફ રાખી ફૂલ 4 કલાક વાપરો તો ચાર્જ વધુ સમય ચાલે? બેટરી 1 કલાક વાપરો, પછી 1 કલાક તેના માટે વિરામનો જવા દો અને ત્યારબાદ ફરી 1 કલાક વાપરો તો એ વધુ ચાલે. આવર્તનો 4x4 છે. વપરાશનો કુલ સમય બદલાયો નથી, પણ બેટરી પાસે એક ધારાને બદલે વચ્ચે સહેજ અંતરાલ પાડીને કામ લો ત્યારે વિરામ દરમિયાન તેને થોડી કળ વળવા માંડે છે. અલબત્ત અલ્બ માત્રામાં તે તાજી માજી થાય છે. આ તેની પ્રકૃતિ છે. પ્રકૃતિનું કારણ ભૌતિકશાસ્ત્રીય છે. વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન્સનો બનેલો છે, જેવો 2 વીજદંડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા વડે પેદા થાય છે. પ્રક્રિયામાં ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે વીજદ્રવ્યની પણ ભૂમિકા હોય છે. ઇલેક્ટ્રોન્સ તેમાં કેથોડથી એનોડ તરફ જમા થાય છે. આ સ્થાનાંતરણ વીજ દ્રવ્યના અણુઓને સહેજ આઘા પાછા કરે છે, કંઈક અંશે ડહોળી નાખે છે, જે સ્થિતિ વિદ્યુત પ્રવાહ રચતા ઇલેક્ટ્રોન્સને પણ અસ્તવ્યસ્ત કરી નાખે છે.
દરમિયાન પાવર તો ખેંચાતો જ રહે છે. બેટરી પરના કાર્યબોજને જો થોડા વખત માટે હટાવી લેવાય તો વીજ દ્રવ્યના રેણુઓ પાછા યથાસ્થાને ગોઠવાય છે. આથી કેટલાક સમય પૂરતો તેના વપરાશમાં ઝોલ પાડવો જોઈએ. બેટરીના એકધારા ઉપયોગમાં અને બીજી તરફ અંતરાલો સાથેના ઉપયોગમાં ચાર્જની ખપત વચ્ચેનો તફાવત ઉપકરણ મુજબ વધુ ઓછો હોય છે. બાળકો વાપરે તે રમકડાની મોટર વધુ પાવર ખેંચે, જ્યારે હળવા વજનના કાંટાવાળી ટેબલ ક્લોકની બેટરી એકધારી વપરાતી હોવા છતાં મહિનાઓ લગી સાવ ડિસ્ચાર્જ થાય નહીં. બેટરીમાં અણુઓની યોગ્ય ગોઠવણ દ્વારા તેની મેમરી ઇફેક્ટનો પણ ખુલાસો મળે છે. નિકલ કેડિયમની બેટરી પોતાનામાં યાદ શક્તિ હોવાનો અણસાર દેતી હોય છે. માનો કે સળંગ એક કલાક સુધી કામ આપવાને રચાયેલી આવી બેટરી 10 મિનિટ વાપર્યા બાદ તેને રિચાર્જ કરો છો અને દર વખતે એમ જ કરવાનો ધારો રાખો છો. પરિણામે અંતે એવું થાય છે કે બેટરીને ઝડપભેર ચાર્જ ગુમાવવાની આદત પડે છે. બેટરીને જાણે કે યાદ હોય કે તેની પાસે કેવી વર્તણૂકની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ધરતી પર રેતીના કણોની સંખ્યા કરતા બ્રહ્માંડમાં તારાઓની સંખ્યા વધારે હોવાનું કહેવાય છે. આ વાત સાચી હોય તો પ્રશ્ન એ રહે કે આંકડો શેના આધારે નક્કી કરવામાં આવ્યો? સચોટ ગણતરી શક્ય નથી. માટે દેખીતી વાત કે આવા કેસમાં જે તે આંકડો માત્ર અડસટ્ટો હોય છે. દિશા સૂચન માટે કેટલીય બાબતો ધ્યાનમાં લેવાય છે. ઉદાહરણ તરીકે આપણી 1 લાખ પ્રકાશ વર્ષ વ્યાસની મિલ્કી વે મંદાકિનીમાં 100 અબજ તારાઓ છે. આ સંખ્યા પણ સચોટ તો નથી, ફક્ત અંદાજ છે. દૂધ ગંગાની સરખામણીએ આકાશગંગા મોટી છે. વ્યાસ 1,20,000 પ્રકાશ વર્ષ છે. પરિઘ વિશાળ હોવાને લીધે ત્યાંની 10,000 વ્યાસની પટ્ટીમાં સંખ્યાબંધ તારાઓ સમાય માટે દેવયાનીમાં આશરે 400 અબજ તારાઓ હોવાનું ખગોળવિદોએ અંદાજ્યું છે. પૃથ્વી પર રેતીના કણોની સંખ્યા વિશે પણ તેમણે સાદો તર્ક વાપરી આવા જ અનુમાનો લગાડ્યા છે. આંકડાઓ ચોકસાઈ ભર્યા તો બેશક નથી, છતાં ઠીક ઠીક ખ્યાલ મળી રહે છે. હવે પ્રશ્નના જવાબમાં આંકડાઓ, જેમાંથી થોડુંક ડિસ્કાઉન્ટ કાપજો અથવા તો પછી વ્યાજબી લાગતો ફિગર પ્લસ કરજો. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વી પર રેતીના કણો 1 ની પાછળ 19 શૂન્ય થી લઈ 1 ની પાછળ 21 શૂન્ય જેટલા હોવાનું કહેવાય છે. બ્રહ્માંડમાં તારાઓ 1 ની પાછળ 21 શૂન્ય થી લઈ 1 ની પાછળ 24 શૂન્ય જેટલા છે. જોકે ફક્ત દ્રશ્યમાન બ્રહ્માંડમાં એટલા છે. બ્રહ્માંડનો ક્યાંય વિશાળ હિસ્સો દ્રશ્ય ક્ષિતિજની પેલી તરફ છે. દ્રશ્યમાન બ્રહ્માંડ 13.7 અજબ પ્રકાશ વર્ષ છેટે સુધીનું છે. પણ દ્રશ્યમાન વત્તા અદ્રશ્ય બ્રહ્માંડનો સાથરો પ્રત્યેક દિશામાં 46.5 અબજ પ્રકાશ વર્ષ છેટે સુધીનો છે. જમ્બો આંકડાઓ જાણી લીધા, હવે તેમને ભૂલી જજો. અને જ્ઞાનમાં સચોટ વધારો થયો છે એવા ભ્રમમાં રહેતા નહીં. મનુષ્યની ફિંગરપ્રિન્ટ હંમેશ માટે જેવી ને તેવી જળવાય છે કે પછી લાંબે ગાળે થોડી ઘણી બદલાય છે? કોઈ વ્યક્તિત્વને ફિંગરપ્રિન્ટ ન હોય તેવો કેસ મેડિકલ સાયન્સમાં નોંધાયો છે? પ્રશ્નોને ધ્યાનમાં લેતા જણાવવું પડે કે ફિંગરપ્રિન્ટ મેડિકલ સાયન્સ કરતા વિશેષ તો ફોરેન્સિક સાયન્સનો વિષય છે. ફિંગરપ્રિન્ટની પેટર્નને નિષ્ણાંતો ફ્રિક્શન રિડિજીસ કહે છે. કોઈ 2 જણાની ફિંગરપ્રિન્ટ સરખી હોતી નથી. આમ તો સરેરાશ 64 અબજ પૈકી એકાદ કેસમાં સામ્ય હોવાનું કહેવાતું આવ્યું છે. પરંતુ તે આધાર રહિત ધારણાનો કશો અર્થ નથી. હકીકતમાં જોડકા બાળકોના અંગૂઠાની છાપ વચ્ચે પણ ડિટ્ટો સામ્ય હોતું નથી. રિયલ અપવાદ તરીકેના અમુક લોકો જન્મે જ ફિંગરપ્રિન્ટ વગરના હોય છે. વૈશ્વિક સ્તરે 2020ના વર્ષ સુધીમાં ફક્ત 5 કુટુંબો એવા નોંધાયા છે કે જેમના સભ્યોને એડરમેટોગ્લેફિયા નામની ખરાબીને લીધે ફિંગરપ્રિન્ટ જ નથી. જીનેટિક ત્રુટીનું કારણ એ કે સ્માર્કેડ 1 કહેવાતું પ્રોટીન યોગ્ય રીતે અભિવ્યક્ત થયું હોતું નથી. આ સિવાય બીજી પણ 2 જેનેટિક ખામીઓ અંગૂઠાની છાપના અભાવ માટે કારણભૂત હોવાનું જણાયું છે. ખામીઓના નામ ફ્રાન્સિસ કેટી જેડેસોન સિન્ડ્રોમ્સ અને ડર્મેલોપેથિયા પિગમેન્ટોસા રેક્ટિક્યુલરિસ. ફિંગરપ્રિન્ટને તત્પૂરતી મીટાવી શકાય છે. ગુનાખોરો અંગૂઠાની ત્વચાને પ્રયત્નપૂર્વક ઘસારો પહોંચાડીને ત્વચા પર નેલ પોલિશ કે રાસાયણિક ગુંદર લગાડીને ફિંગરપ્રિન્ટ છુપાવે છે. 1930ના દશકામાં હાહાકાર મચાવનાર નામીચા અમેરિકન ગેંગસ્ટર જ્હોન ડિલિંજરે તેજાબ વડે અંગૂઠાની છાપ બાળી નાખેલી, માટે વર્ષો સુધી પકડાયો નહીં. ટોમેટો સોસ અને ટોમેટો કેચઅપ વચ્ચે શો ફરક છે? બંનેના ગુણો વચ્ચે તફાવત છે? સાધારણ રીતે કેચઅપ અને સોસ શબ્દોના અર્થો વચ્ચે ગોટાળા કરાતા હોય છે. એક જ વસ્તુના બે જુદા જુદા નામો હોવાનું પણ માનવામાં આવે છે, પણ એકંદરે મોટા ભાગના લોકોને બે વચ્ચેની ભેદરેખા જાણવા કરતાં ખાવામાં વધુ દિલચસ્પી હોય છે. ભેદરેખા વળી આછી પાતળી છે, નવાઈ જેવું લાગે, પણ 1876 થી ટોમેટો કેચઅપ બનાવતી મલ્ટીનેશનલ અમેરિકન કંપની હેન્ઝ પોતે સંતોષકારક રીતે કેચઅપ અને સોસ વચ્ચેનો ફરક કહી શકી નથી. ફરક ચોક્કસ છે, 1887માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રીગાને તેનો જાત અનુભવ કર્યો. શાળાના છાત્રોને પોષણયુક્ત ખોરાક આપવા વિશે અમેરિકામાં કડક ધારાધોરણો છે. ભોજનમાં લીલા શાકભાજી અને ફળો હોવા જોઈએ. પ્રમુખ રીગાને વેજીટેબલ્સ શીર્ષક હેઠળ ટોમેટો કેચઅપનો સમાવેશ કરાવ્યો. સમાચાર જાહેર થયા કે તરત વિરોધ જાગ્યો, કેમ કે જથ્થાના નામે ટોમેટો કેચઅપમાં 25% ખાંડ હોય છે. આ બનાવ કેચઅપ અને સોસ વચ્ચેનો પ્રથમ ભેદ કહી આપે છે. ટોમેટો કેચઅપ સહેજ ગળ્યો હોય છે, જ્યારે ટોમેટો સોસ નહીં. કેચઅપ ઘટ પણ ખરો, કારણ કે તેમાં ટમેટાના ગરનું પ્રમાણ સોસની તુલનાએ સરેરાશ 72% વધારે હોય છે. જોકે બ્રાન્ડ મુજબ ટકાવારી વધુ કે ઓછી ખરી, સોસ યા કેચઅપ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનો પ્રશ્ન જ નથી. વિટામિન્સ બંનેમાં છે. 2002 ની સાલ દરમિયાન અમેરિકામાં કરાયેલા અભ્યાસ દ્વારા જાણવા મળેલું કે સપ્તાહમાં 2 કશિક વાનગી સાથે ટોમેટો કેચઅપ લેવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના 20% જેટલી ઘટી જાય છે. 2007માં ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ ટોમેટો કેચઅપ ખરાબ કોલેસ્ટ્રોલમાં સહેજ કાપ લાગતો હોવાનું જણાવ્યું. જોકે આવા તારણોને આપણે વધુ પડતું મહત્વ ન આપવું જોઈએ.